હવે 86 ની ગાથા. હવે શેની વાત આવશે? તો કોમન સેન્સથી જ રાખ્યો. હા, હવે ઈશ્વરને તો આપણે કીધું કઈ જરૂર નથી, ભલે વાંધો નહીં જરૂર નથી, પણ પેલો પ્રોબ્લેમ તો પછી પેન્ડિંગ છે જ ને, કે પછી આ બધું કોને બનાવ્યું? હા, દેવલોક ને નરલોક કોક તો બનાવવું જોઈએ કે નહીં? બરાબર. તો એ બધો જે પ્રોબ્લેમ હતો, આ જગતના નિયમનો બધો પ્રોબ્લેમ, આ બધું કોણ સંચાલન કરશે જો ઈશ્વર ન હોય તો? તો એનું આપણે પહેલાં લિંક જોઈ લઈએ. ગાથા 80માં શિષ્યે કહ્યું હતું કે જો ઈશ્વરને કર્મના ફળદાતા તરીકે ગણવામાં આવે, સોરી 86 સોરી 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 હા હા એક સેકન્ડ એક સેકન્ડ હા, ગાથા 81માં શિષ્ય કહ્યું હતું કે ઈશ્વરનું અસ્તિત્વ માનવામાં ન આવે તો વિશ્વમાં કોઈ નિયમ રહે નહીં, તો પછી પોતાના કર્મ ફળ ભોગવવા માટે દેવલોક અને નરક જેવા અનુરૂપ સ્થાન પણ નહીં રહે, એ કોણ બનાવશે? જો ઈશ્વરને કર્મના ફળદાતા માનવામાં આવે અને જગતકર્તા માનવામાં આવે તો તેના ઈશ્વરપણામાં બાધા સિદ્ધ થાય. શિષ્યની આ મૂંઝવણને ઉકેલતા શ્રી ગુરુ કહે છે, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય કહી સંક્ષેપે સાવ. તે ભોગ્ય, તે ભોગ્ય એટલે શું? જે જે પરિણામો આત્માએ કર્મરૂપે બાંધ્યા હતા, બરાબર છે, તે કર્મ, તે એટલે શું? આ તે કર્મ જે જીવે પરિણામ કરી અને બાંધ્યા હતા. ભોગ્ય એટલે ભોગવાનું. વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, તો કે આ વિશિષ્ટ, વિશેષના એટલે વિશિષ્ટ, સ્થાનક એટલે જગ્યા, દ્રવ્ય સ્વભાવ, તો કે આ જે સ્થાન છે એ દ્રવ્ય પ્રમાણે જ, દ્રવ્યના સ્વભાવ પ્રમાણે જ છે, દ્રવ્ય સ્વભાવ. ગહન વાત છે, આ ગહન એટલે ઊંડી વાત, ગહન વાત છે શિષ્ય કહી સંક્ષેપે સાવ. સંક્ષેપે એટલે ટૂંકાણમાં, સાવ એટલે એકદમ ટૂંકાણમાં, એકદમ ટૂંકાણમાં આ કીધી છે. સંક્ષિપ્ત અર્થ જોઈએ. આત્મા કર્મના ફળને સુખ અને દુઃખના રૂપમાં અનુભવે તે માટે તેના સ્વભાવ અનુસાર ચોક્કસ નિયત સ્થાન હોય છે, બરાબર છે. હે શિષ્ય, આ ઘણો ઊંડો વિષય છે, પરંતુ અહીં ખૂબ જ સંક્ષેપમાં કહેવાયો છે, બ્રેકેટમાં, શાસ્ત્રોમાં દેવલોક અને નરકનું તત્વજ્ઞાન વિસ્તારથી વર્ણવ્યું છે, પરંતુ એ ગ્રહણ કરવાનું અઘરું હોવાથી ફક્ત સંક્ષેપમાં અહીં નિર્દેશ્યું છે. ગહન વાત એટલા માટે કીધી છે કારણ કે આમાં માત્ર પૂતગલ નહીં પણ આત્માની પણ અનંત શક્તિઓ, અને ગુરુદેવ એક પર્યુષણમાં આત્માની 47 શક્તિ લીધી હતી આખું પર્યુષણ, તો એક એક શક્તિઓ તમે જોવો તો આ એટલી બધી ડિટેલમાં છે, એટલું બધું ઊંડું છે આ તત્વજ્ઞાન, તો કે અત્યારે તને જે સમજાવે કીધું ને હોળીની અંદર તને કેટલી ઇન્સ્ટ્રક્શન આપવાની છે કે તું અહીંથી આવજે ને અહીંથી ચાલુ જજે, હવે તને આખો પ્રોગ્રામ જો સમજાવવા બેસું ને તો કન્ફ્યુઝ થઈ જશે. એટલે અહીંયા આપણને જેટલું જરૂરી છે, જેટલું ઇમ્પોર્ટન્ટ છે, પણ એ જેટલું ઇમ્પોર્ટન્ટ સમજાયું છે ને આપણા માટે મોર ધેન ઇનફ છે, એટલું અહીંયા આપણને ખ્યાલ આવશે. તો કે આ બધો ઊંડો અભ્યાસ માગશે કર્ણાનું યોગનો, પણ અહીંયા માત્ર શું આપી છે? એક ઝલક આપી છે, ગ્લિમ્સ. ગ્લિમ્સ એટલે એક ઝલક આપી છે કે આ કર્મનું કઈ રીતે બંધાય છે અને કઈ રીતે ઉદયમાં આવે છે. કારણ કે જો આનો ઊંડાણમાં જશો, એ હા, આને પહેલાં ગુરુદેવ બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો હતો કે હવે તમને રસ છે કે નહીં આ સમજવામાં કે આ સ્થાનક દ્રવ્ય સ્વભાવ જે છે દેવલોકને, એ રસ છે કે નથી? રસ છે, હવે બધાને ખબર છે આન્સર. અચ્છા, કેમ છે? ચાલો હવે એ કહો તો તમારે કહેવાનો આન્સર. તમે આન્સર આપો, યસ કીધું તો તમે આન્સર આપો, કેમ છે? હા, જગત નિયમ. અચ્છા, એ સિવાય હજી બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે એની અંદર? આ તમે જેને જનરલ નોલેજમાં આન્સર આપી દો એટલે યુ આર નોટ રોંગ, પણ ગુરુદેવે શું કીધું હતું, કારણ કે યુ નો વોટ, આપણે ગુરુદેવે શું કીધું છે ને એમાંથી આપણે હિન્ટ પકડવાની છે. ત્યારે સાહેબે એમ કીધું કે જો ભોગતાપણું તને સેટ થાય છે બરાબર છે, તો એના સ્થાન હોવા જોઈએ દેવલોક અને નરકલોક, તો એના ઉપરથી એક ક્વેશ્ચન આવવો જોઈએ કે તો આ સ્થાન કઈ રીતે છે. જો ઈશ્વરને આપણે માનતા નથી, અને એટલા માટે સાહેબે એક બીજો ક્વેશ્ચન એમાં એડ કર્યો, એક તો આ સ્થાન છે કેવી રીતે છે એ જાણવું છે, અને ત્યાં શું હા પહોંચે છે કેવી રીતે, આપણે પોતે જવાના છે નરકે કોઈ, હા સપોઝ ખબર પણ પડે કે આપણે પેલી નરક બંધાણી છે તે આપણે આ બેકપેક કરીને જશું ત્યાં, કોઈ કે બોચી પકડીને લઈ જવો પડશે કે દેવલોકમાં બધા જશે એકદમ, જે કીધો છે એના ઉપરના દેવલોકમાં જે ચાલાઈ જશે, પણ નરકમાં તો કોઈ જશે નહીં, એટલે ત્યાં કોક જોશે. એટલે ધીસ ઇઝ હાઉ ગુરુદેવ હેઝ પુટ ધીસ. એટલે હવે આ તો તમને રસ હોવો જ જોઈએ, આ જિજ્ઞાસા તો હોવી જ જોઈએ કે આ સ્થાન છે ક્યાં અને ત્યાં લઈ કોણ જાય છે, કઈ રીતે જીવ જાય છે. એટલે આગલી ગાથામાં રસ નહોતો જોઈતો, પણ આમાં રસ આપણને આ સમજવા માટે જરૂરી છે. તો એટલે અહીંયા કીધું ને કે ગહન વાત છે છતાં સંક્ષેપમાં કીધું છે, તો એ ગહન વાતમાં તો ઘણું બધું આવે, કેટલા પ્રકારના દેવલોક છે, કેટલી નરક છે અને નરકમાં શું છે એ બધું આવશે, પણ અત્યારે અહીં પ્રસ્તુત નથી. અત્યારે તો આ જે બે ક્વેશ્ચન છે કે આ સ્થાન કઈ રીતે છે નિયત સ્થાન, અને બીજું ત્યાં મને લઈ કોણ જશે, તો કેવી રીતે આત્મા ત્યાં પહોંચે છે. કેવું સાહેબે કીધું કે અહીંયા માત્ર ઝલક આપી, હવે આપણે તો કેવું લાગે છે કે આપણે કેટલું કેટલું ડિફિકલ્ટ શીખ્યા ને, હલો જીવ વીર્યની સ્ફૂરણા, હા પછી મન વચન કાયાના યોગ શું થાય, અસ્થિર થાય, પછી એમાં કંપન થાય, કંપન થાય એટલે એના નિમિત્તે પેલા શું થાય ભાવ કર્મના નિમિત્તે શું થાય છે, તો કારણો હવે આપણને કેટલું બધું આપણે શીખી ગયા ને. તો સાહેબ એમ કીધું કે આટલું તો પહેલો કર્મગ્રંથ શીખવો હોય ને તો આટલું બેઝિકમાં ખબર હોવી જોઈએ, તો પહેલો કર્મગ્રંથ આપણે ખોલી શકીએ, વિચાર કરો. એટલે આ કેટલો વિષય ગહન હશે. સાહેબે કીધું ને છ કર્મગ્રંથ અમને ગુરુદેવે પહેલા બે કરાવ્યા હતા, બીજો તો બહુ ડિફિકલ્ટ લાગ્યો હતો, એમાં સાહેબે કીધું ને ચોથા ગ્રંથ પછી તો કર્મગ્રંથ પછી તો ચાર પાંચ વખત વાંચો ત્યારે કંઈક થોડુંક સમજાય થોડુંક પાછું. તો વિચાર કરો આ કેવો સબ્જેક્ટ, અને પણ આપણા માટે શું જરૂરી છે, મોક્ષ માટે શું જરૂરી છે, સમ્યક દર્શન માટે શું જરૂરી છે, એટલું આપણને પરમ ઉપાધ્યાય અહીંયા સમજાવી દીધું છે. અને ગુરુદેવ એનું બહુ સરસ વિસ્તારથી અને કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે આપણને બતાવ્યું છે. તો શોર્ટમાં ઓલ એક્ટ્સ હેવ ધેર આફ્ટર માથ, એટલે દરેક કાર્યનું એનું કાર્ય થશે જ, કાર્યનું ફળ મળશે જ, એ પરિણમશે જ. પછી સાહેબે કીધું ખાલી કાર્ય નહીં, ઓલ ઇન્ટેન્શન્સ કેરી ધ સીડ ઓફ મેરિટ ઓર ડિમેરિટ, અર્થાત દરેક ઈરાદા, દરેક ભાવો એ પણ પુણ્ય પાપનું બીજ શું કહેવાય એને રોપે છે. ભાવના વિચાર કરો, આપણે શું બોલીએ, હું આવું કાંઈ બોલ્યો નથી, હું ક્યારેય ગાળ બોલતો નથી, મેં કોઈના ઉપર ગુસ્સો કર્યો નથી, પણ અંદરમાં ભાવના શું ચાલે છે, ઈરાદો શું છે, ગુસ્સાનો ઈરાદો પણ હોય ને. તો અહીંયા કીધું ને, અને સાહેબે શું કીધું કે દરેક કાર્ય, દરેક શબ્દ જે આપણે બોલ્યા હોય એ, અને દરેક વિચારો આત્મા ઉપર છાપ મૂકે છે, ત્યાં સુધી કે સપનું પણ જોયું છે ને આપણે, સપનું એની પણ છાપ આત્મા પર પડે છે. વિચાર કરો, આમ ધ્રુજારી આવી જાય, આપણને એમ થાય કે ભાઈ મેં કોઈને ખૂન નથી કર્યું ને, મેં કોઈનું આમ નથી કર્યું, પણ અંદરમાં વિચારો શું ચાલ્યા છે, અંદરમાં ભાવના શું થઈ છે, અને એ દરેકની છાપ પડે છે. એટલે સાહેબે ખાસ કીધું કે આપણને કાંઈ ખબર નથી, સાહેબે કીધું ને કે આપણી બુદ્ધિ એટલી સીમિત છે, હા આટલું આપણે કરીએ તો આપણે કેટલું ડિફિકલ્ટ કર્યું એવું લાગે છે આપણને, ભાવ કર્મથી દ્રવ્ય કર્મ ને પછી ઉદય, અને ઉદયની વચ્ચે શું આવે સત્તા, અને સત્તામાંથી બહાર ક્યારે નીકળે પાકે ત્યારે. હવે કેટલું બધું યાદ રાખ્યું મેં. હવે સાહેબ કહે કે એક તો તારી સીમિત બુદ્ધિ કોઈ હેસિયત નથી, કોઈ હેસિયત નથી બોલવાની કે નિર્ણય કરવાની આત્મા ઉપર કે કર્મના વિષય ઉપર. અને પાછું સાહેબ કે એક શાસ્ત્ર વાંચ્યું ન હોય અને પાછું બોલે, મને લાગતું નથી આવું કર્મ બંધાતા હશે. સાહેબે જે સ્ટાઇલમાં કીધું, મૂર્ખામીનું પ્રદર્શન થતું હોય ને, એક્ઝેક્ટલી કાંઈ. એટલે સાહેબે કીધું કે આ ગહન વાત છે. એક વસ્તુ ગઈકાલના સત્સંગમાં બહુ સરસ આવી હતી કે આપણને તો જ્ઞાનાવળીનું એવું ઉદય છે કે આપણે જાણતા નથી કે આવું કર્મબંધનો પ્રોસેસ થતો હશે કે શું, પણ આપણું સૌભાગ્ય છે, સદભાગ્ય છે કે આપણને જીન શાસન મળ્યું છે, ભગવાનની વાણી મળી છે, પરમ કૃપાઉદય મળ્યા છે, સદગુરુ મળ્યા છે કે જે આખો પ્રોસેસ સમજાવે છે. અને તે છતાં પણ જો આપણે સેમની સેમ ભૂલ રિપીટ કરીએ તો આપણા જેવું કોઈ મૂર્ખ નહીં. આ સાંભળીને હવે આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે હવે ના, હવે આવા વિચારો, આવા ભાવો, હા, આટલું હવે ખબર પડી છે કે ના, દરેક વિચાર હું કરું છું એનો કર્મબંધ થાય છે મને, તો મારે કેટલી જાગૃતિ કરવાની જરૂર છે. અને સાહેબ તો શું એક ચાવીઓ આપે છે આપણને, ચેતન જો નિજ ભાનમાં સ્વની જાગૃતિ કેળો. બરાબર. તો હવે પોઈન્ટ એ છે, કેટલા જીવો? અનંત જીવો. બરાબર. એમની કેટલી ક્રિયાઓ? તો કે અનંત ક્રિયાઓ. બરાબર છે. તો દરેક ક્ષણે અનંત જીવો અનંત ક્રિયાઓ કરે છે અને એનું કર્મ બાંધે છે. હવે આટલા બધા કર્મ બંધાતા હોય તો એને ભોગવવા માટે પણ એવા નિયત સ્થાન, ખાસ સ્થાન હોવા જોઈએ. અને એ સમજાવવા માટે ગુરુદેવ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લીધું કે તમે કંકોત્રી તો બધી વાટી દેશો, વેચી દેશો, હા, આવો. ક્યાં આવો? ક્યાં આવવાનું કીધું? હા, પ્રતિષ્ઠા મહોત્સવમાં. કેટલા લોકોને બોલાવ્યા? 20,000 લોકોને બોલાવ્યા. 20,000ને બોલાવો તો એટલી જગ્યા હોવી જોઈએ ને, એટલે સ્થાન હોય. હા, તંબુ, બેન બરો કે તંબુ બાંધવા પડશે, હા, પછી હા હા જમવાની બધી વ્યવસ્થા કરવી પડશે ને. એ આમ તો કિચન ડિપાર્ટમેન્ટ એનો જ વિચાર આવે. તો કહેવાનો પોઈન્ટ શું છે? તો કે આમંત્રણ તો આપશું પણ પછી એવી જગ્યા પણ હોવી જોઈએ ને એના માટે, એને કેટર કરવા માટે. એવી રીતે જ આટલા કર્મ બાંધે છે, આ તીવ્ર અશુભ કર્મ બાંધે, તીવ્ર શુભ કર્મ બાંધે, તો એને ભોગવવા માટે પણ કોઈક નિયત સ્થાન. જેમ સાહેબે કીધું ને, બુફે માટે જવું, જમવું હોય તો અહીંયા જજો, અને શાંતિથી બેસીને ખાવું હોય તો ડાઇનિંગ હોલમાં, તો એના નિયત સ્થાન હોવા જોઈએ. બરાબર કે નહીં? તો આવા સ્થાનકો અને આવા જગ્યા જોશે તો શિષ્યને એક પોઈન્ટ જાગે છે, વિચાર જાગે છે મનમાં કે શું, તો કે આવા સ્થાનક બનાવ્યા કોને? પોઈન્ટ નંબર વન. અને પોઈન્ટ નંબર વન જે આપણને કોઈને સૂજ્યું નહોતું અને જે ગુરુદેવે આપણને અહીંયા પકડાયું, શું? કોણ લઈ જશે આત્માઓને એ જગ્યામાં? એક તો એ જગ્યા હોવી જોઈએ, તો એ જગ્યા કોને બનાવી? અને બીજું, અને સાહેબે શું કીધું ખબર છે? કે પરમ કૃપાઉદેવે માત્ર 3 શબ્દની અંદર આ બંને ક્વેશ્ચનના આન્સર આપી દીધા. કયા છે 3 શબ્દ? સ્થાનક, દ્રવ્ય, સ્વભાવ. દ્રવ્ય સ્વભાવ પ્રમાણે હવે જોઈએ આપણે કઈ રીતે સાહેબે સમજાવ્યું છે. એક વસ્તુ મેં જોઈ કે ગુરુદેવ છે ને, ઘણી વખત આ આખો પ્રોસેસ યસ એક્સપ્લેન્ડ અગેન એન્ડ અગેન. કેમ? કારણ કે અંકાઈ જોવું જોઈએ આપણા અંદરમાં. હવે હું કહું છું, આત્માનો સ્વભાવ કેવો છે? શુદ્ધ છે. સ્વભાવ એકદમ શુદ્ધ છે, રાઈટ? આત્મા અશુદ્ધ ભાવનો કરતા છે કે અકર્તા છે? તો કે ભાઈ, નિશ્ચય નહીંથી તો એ શુદ્ધ અશુદ્ધ ભાવનો અકર્તા છે, પણ એનામાં ક્ષમતા છે, યોગ્યતા છે. સેની? અશુદ્ધ ભાવે પરિણમવાની એનામાં ક્ષમતા અને યોગ્યતા છે. એટલે સાહેબે આમ એકદમ સિસ્ટમેટિક લીધું. પહેલાં આત્માનો સ્વભાવ શુદ્ધ છે, એ અશુદ્ધ ભાવનો અકર્તા છે, પણ જો એ સ્વભાવમાં ન રહે, ચેતન જો નિજ ભાનમાં, કરતા વર્તે નહીં નિજ ભાનમાં, તો શું છે? તો કે એનામાં ક્ષમતા છે. સેની ક્ષમતા છે? અશુદ્ધ ભાવે પરિણમવાની અને કર્મ બંધ કરવાની. આ ક્યારે બને છે? કે જ્યારે એ સ્વની જાગૃતિ ન હોય તો. પણ જો સ્વની જાગૃતિ હોય તો એ શું થાય છે? તો એ કર્મનો કરતા બનતા નથી. જાગૃતિ ચૂકી જવી એટલે શું? તો કે સ્વરૂપનું અનુસંધાન ન રહેવું, સ્વરૂપની જાગૃતિ, હું જ્ઞાતા દ્રષ્ટા ભાવ છું, હું પરનો કરતા નથી, આ બધું હું ભૂલી જાઉં ત્યારે બધી ગડબડ થાય છે. હવે ગડબડમાં શું થાય છે? તો કે અશુદ્ધ ભાવ ઉત્પન્ન થાય છે. અને આ જે અશુદ્ધ ભાવ ઉત્પન્ન થયા એ આત્માનું જ પરિણામ છે, આત્માનું જ પરિણામ છે ને, કારણ કે જળ નથી પરિણમતું એ રીતે, આત્માનું. તો કે આ અશુદ્ધિ શું છે? તો કામ ક્રોધાદિ રૂપી જે અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે. હવે જેવી અશુદ્ધિ ઉત્પન્ન થાય છે એવો કર્મબંધ થાય છે અને એ પ્રમાણે એનું ફળ મળશે. અશુદ્ધ ભાવ અનુસાર આ પોઈન્ટ સાહેબે અહીંયા ભાર આપ્યો અથવા આપણને પકડાવ્યો. શું પકડાવ્યો? અશુદ્ધ ભાવ અનુસાર એની સ્થિતિ, એનો રસ, એની પ્રકાર, આ બધું અશુદ્ધ ભાવ નક્કી કરે છે. હવે આટલું તો આપણને ખબર હતું ને, પણ સાહેબે આપણને આ પાકું કરાવ્યું અને આમાં કયો પોઈન્ટ પકડાયો? હા, આ બધું આખા પ્રોસેસની અંદર સ્થિતિ, રસ અને પ્રકાર અને પ્રદેશ, એ બધું અશુદ્ધ ભાવ નક્કી કરે છે અને જે રીતે નક્કી થશે એવું એનું ફળ આવશે. હવે ફળ જો ભોગવવાનું હોય તો એ ભોગવવા માટે એવા નિયત સ્થળે જવું પડશે. એક્ઝામ્પલ આપ્યું ફાંસીનું. કોઈ એમ ન કહી શકે કે મારે તાજ હોટલમાં ફાંસી લેવી છે. કોઈ એમ પૂછે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે ફાંસી ત્યાં જ મળશે તમને. ક્યાં? જેલમાં. રાષ્ટ્રપતિ ભવનમાં નહીં અને કોઈ હોટેલમાં નહીં, કારણ કે એની એક સ્પેસિફિક જગ્યા છે. આમ કહી અને ગુરુદેવે આ ચાર ગતિનો આખો ટોપિક ખોલ્યો કે જેમ જેલમાં જ ફાંસી અપાય એવી રીતે જ્યારે જીવ ખૂબ પુણ્ય ભાવ, પુણ્ય એટલે શુભ ભાવ કરે છે, તીવ્ર શુભ ભાવ કરે છે, તો શું કરે છે? એ તીવ્ર પુણ્ય બંધ કરે છે. હવે તીવ્ર પુણ્ય બંધ કરો ભોગવવા માટે એને એ નિયત સ્થાને જવું પડશે. તો એ નિયત સ્થાન કયું? દેવલોક. બરાબર છે? એટલે અત્યંત શુભ ભાવ. એટલે સાહેબે સમજાવ્યું હતું એમાં બહુ શોર્ટમાં, પણ ગુરુદેવ આપણને પકડાવી આપ્યું કે આપણે શું કરીએ તો શું થશે. હા, દરરોજ માત્ર હું સેવા કરું, ભક્તિ કરું, સાધના કરું, આવા જ ભાવ, આવા જ પરિણામ, શુભ 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 રહેતા હોય, આવા તીવ્ર શુભ પરિણામથી તીવ્ર પુણ્ય બંધ, તો એ ક્યાં જશે? દેવલોક. પછી આખો દિવસ, જો અત્યાર સુધી આપણને બધાને ખબર છે કે એવું કીધું ને કે તીવ્ર હિંસા કરે, નોનવેજ ખાય, દારૂ પીએ, તો સાહેબે છે ને જે આપણે કરતા હોય ને, આ તો આવું તો આપણે કોઈ વિચાર પણ નહીં કરે અહીંયા બેઠા હશે, રાઈટ? તો ગુરુજી શું કીધું? જે આખો દિવસ દુખી રહેતો હોય, આખો દિવસ ફરિયાદ કરતો હોય, આખો દિવસ ખરાબ ભાવ, અફસોસ કરતો હોય, બોલો નેગેટિવ રહેતો હોય, આખો દિવસ બ્રૂડિંગ એટલે નેગેટિવ ચિંતન કર્યા કરે, નકારાત્મક, હા, આખો દિવસ ભયમાં રહેતો હોય, આવી રીતે અત્યંત અશુભ ભાવ બાંધતો હોય તો નરકે જાય. બોલો હવે આપણે એમ થાય કે હું દુઃખી છું, હું દુઃખી છું, આર્ત ધ્યાન કરું એમાં મારું નર્ક થાય? તો અહીંયા સાહેબે કહી દીધું, આવું જ પરિણામ આખો દિવસ રહેતું હોય, આમાં જ રમણતા થતી હોય તો નર્ક. પછી સાહેબે કીધું કે આ બંને તીવ્રની વાત કરી, હવે બંને મંદ હોય, અથવા મંદ અથવા મિશ્ર, પુણ્ય અને પાપ, શુભ અને અશુભનું મિશ્ર હોય તો શું થાય? તો કે તે મંદ અથવા તો મિશ્ર હોય તો આઈધર મનુષ્ય ગતિ ઓર તિરંજ, મનુષ્ય ગતિ કાં તો તિરંજ ગતિમાં જાય. અને સાહેબે આને સમજાવવા માટે કીધું કે જો સારું કંઈક પણ હોય ને તો આપણે કઈ રીતે એક્શન કરીએ? સારું હોય તો આપણે આમ કરીએ ને, કેવું મજા આવે સત્સંગની અંદર, બાકી બધા એકદમ ન્યુટ્રલ છે, કર્મણ વર્ગના રૂપે છે બધા, સત્તામાં છે, તો આપણે સારું જતો હોય તો આમ કરે, બરાબર છે, અને ખરાબ જાય તો આમ, અને સોસો હોય તો કાંઈ નહીં, હા સોસો હોય તો આમ આમ, બરાબર ને? હા, યુથ સી આ પોઈન્ટ છે. ગુરુદેવ આ એક્સરસાઇઝ આ બધું શું કામ સમજાવે છે કે યુથને લોજિકલી અને આમ તરત બેસી જાય કે વાત સાચી છે, કાંઈ પણ સારું હોય તો આપણે આમ કરીએ, આમ કરીએ, ઉપર કરીએ, અને નેગેટિવ અત્યારે નીચે કરે, એટલે એવી રીતે જ જે રીતે કર્મ બાંધીએ છીએ આપણે, એ રીતે એનું ફળ આપણને મળે છે. હવે આ સાહેબે વાત કરી ઉર્ધ્વ લોક, અધોલોક અને મધ્યલોક. જેવા કર્મ બાંધ્યા હોય, અને સાહેબે સમજાવવા માટે છોકરાઓને સમજાવે એટલે કે જેવું વજન હોય કર્મનું એવી રીતે લઈ જાય, જો વધારે વજન હોય અશુભનું તો નરકે લઈ જશે, નહીતર ઉપર લઈ જશે. ને એના માટે સાહેબે સમજાવ્યું સિમ્પલ દ્રષ્ટાંતથી કે આપણે ત્યાં આત્મા ત્યાં જાય છે કઈ રીતે મર્યા પછી? તો કે તમારે અમેરિકા જવું હોય તો તમે શું કરો? ટ્રેનમાં જાઓ? ના, શું કરો? ફ્લાઇટ પકડો કે નહીં? અને પછી એ સ્પેસિફિક ફ્લાઇટ પકડો ને, કોઈ પણ ફ્લાઇટ ન પકડો. જે યુનાઇટેડ છે કે જે જે ફ્લાઇટ જે ફ્લાઇટ જતી હોય એનામાં તમે બુકિંગ કરો ને ત્યાં જાઓ. તો સાહેબે કીધું કે આત્મા પોતે જ જાય છે, કોઈ નથી લઈ જતું, પણ એ લઈ જનાર, એને પ્રેરણા કરનાર અથવા તો એને દોરી જનાર કોણ છે? તો એ કર્મ. તો કે આ ફ્લાઇટ બુકિંગ કોણ કરે છે? કર્મ ફ્લાઇટ બુકિંગ કરાવે છે, ફ્લાઇટ પકડાવે છે, બુકિંગ નહીં, એ પકડાવે. ચલો ચડી જવામાં ક્યાં જશો? મહાવીર જવું હોય તો મહાવીર જઈએ ને, શું કામ એને દેવલોકમાં જવું છે આપણે? હા, ઓકે. તો કે જે ગતિમાં જવાનું હોય તે પ્રમાણે, અને સાહેબે કીધું ને કે અંત સમય જ્યારે હોય ત્યારે એ પ્રમાણેના જ ભાવ થાય, એવી જ એની લેશિયા થાય. અને તમે સાહેબે કીધું ને કે દેવલોક થવાનું હોય તો એને ભગવાનનું સ્મરણ એકદમ શાંત ભાવ, શુભ ભાવમાં હોય, અને જો પાણી પાણી ખાવ ખાવ કરે તો દવા જોઈએ છે એવા આરતી ધ્યાનમાં હોય, તો એકવાર જો ખાવા પીવાની વાતો ચાલતી હોય તો એકવાર એ તિર્યંશમાં જાય, અને જો ખરાબ તીવ્ર પરિણામ હોય તો નરક. એટલે એ પ્રમાણે સાહેબે આખું સમજાવ્યું હતું. અને એમાં એમ પણ કીધું કે આપણે એમ કહીએ છીએ ભવ ભવ તુમ ચરણોની સેવા, જો ભવ ભવ સેવા જોતી હોય ભગવાનની, અને જો મનુષ્ય બહુ જોતું હોય તો એવા ભાવ અને એવી લેશે આપણા પરિણામ આવા હોવા જોઈએ. તો આ સ્થાનક કર્યા તો એક કોણ લઈ જાય છે ભાઈ? હવે જો સ્થાનક દ્રવ્ય સ્વભાવ, એટલે દ્રવ્ય સ્વભાવમાં સાહેબે આ વાત કરી કે આત્માનો સ્વભાવ એવો છે જવાનો, આત્માનો સ્વભાવ છે જવાનો, પણ ક્યાં જવાનો એ કોણ નક્કી કરશે? કર્મ નક્કી કરશે. ક્લિયર? એટલે પહેલો ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો. હવે બીજો કે આ સ્થાનક બન્યા કઈ રીતે? ત્યારે સાહેબે સમજાવ્યું કે જેમ ચેતનમાં અનંત સામર્થ્ય છે, છે કે નહીં? હા કે ના? હા, સામર્થ્ય જરા પ્રગટાવજો ભાઈ, હા તો પાડો. હા હા, અનંત સામર્થ્ય. એવી રીતે પૂદગલમાં પણ અનંત સામર્થ્ય છે. અને જ્યારે આ પૂદગલ અને આત્મા બંને સાથે આવીને સંગમાં આવે છે ત્યારે એવું એવું પરિણમન મોડિફિકેશન્સ થાય છે. શાના કારણે? બંનેની અંદર શક્તિ રહેલી છે, અનંત સામર્થ્ય, અચિંત સામર્થ્ય એની અંદર છે. તો જ્યારે આત્માના જુદા જુદા ભાવ પ્રકટ થાય છે અને એવી પર્યાયો ઉત્પન્ન થાય છે તો જગતમાં પણ એવી જુદી જુદી સ્થિતિ ક્રિએટ થાય છે. એટલે કીધું ને પૂદગલ પરમાણુઓ પણ જુદા જુદા ભેગા થાય ને તો અલગ અલગ વસ્તુઓ બને છે. અને એ સમજાવવા માટે સાહેબ શેનું એક્ઝામ્પલ આપ્યું? મારા મારીનું, ગંગા જમુનાનું. આ કોણ છે? આ બધા જ્યુસીસ છે. હા, ગંગા જમુના એટલે શું? મોસંબી અને સંતરું. હા, પછી એમાં થોડુંક પાઇનેપલ એડ કરી નાખો તો શું થઈ જાય? તો કે આ થયું શું? તમે અલગ અલગ કોમ્બિનેશન કર્યા તો અલગ અલગ જ્યુસ બન્યા કે નહીં? તો એવી રીતે ચેતનના ભાવો અને જડનું પરિણમનથી જુદી જુદી અવસ્થાઓ પૂદગલમાં ક્રિએટ થાય છે. અને સાહેબે કીધું ને કે એવી એ સંયોગ વિશેષથી આવી જુદી જુદી સ્થિતિઓ ઉત્પન્ન થાય છે પૂદગલમાં પણ. તો એવી રીતે દેવલોક પણ એવી એક સ્થિતિ છે, પણ એ કઈ રીતે છે? તો કે સ્થાનક દ્રવ્ય સ્વભાવ, એ પૂદગલના સ્વભાવથી જ આ ક્રિએટ થયેલું છે, કોઈએ સર્જન કરવાની જરૂર પડી નથી. અને સાહેબે યુથ સમજી શકે એટલા માટે એ લોકોની ભાષામાં વિજ્ઞાન જે કહે છે એ રીતે સમજાયું. શું? તો કે વિજ્ઞાન સાયન્સ એમ માને છે કે કોઈ ઈશ્વરે નથી બનાવ્યું, કે આ જગત જે આખું અસ્તિત્વમાં આવ્યું ને કઈ રીતે આવ્યું? તો કે બિગ બેંગ થિયરી. એટલે એવું એ લોકોનું કહેવું એવું છે કે પહેલાં ખાલી અંધકાર હતો, અંધકાર સિવાય બીજું કાંઈ નહોતું. હવે એમાં સમતુલા ગઈ, બેલેન્સ ગયું, એટલે શું થયું? તો કે મોટો ધડાકો થયો. એટલે પહેલાં શું નીકળ્યું? પહેલાં એક ધ્વનિ નીકળી, એ ધ્વનિ કઈ? ઓમકાર. અને પછી એમાંથી એક ગોળો છૂટો પડ્યો અગ્નિવાળો, એ બની ગયો સૂરજ. બીજો ગોળો છૂટો પડ્યો, એ ઠંડો પડી ગયો, એ બની ગયો પૃથ્વી. અને એમાં પાણી તત્વ જાગવાથી આખું જીવન ક્રિએટ થયું. આ કોણ કહે છે? વિજ્ઞાન કે છે, સાયન્સ કે છે. એટલે સાહેબે એ લોકો જે સમજે, એ લોકોને જેનામાં શ્રદ્ધા છે એનું દ્રષ્ટાંત લઈને કીધું કે સાયન્સ જેમ કે છે કે આ જગત ક્યાંથી ઉત્પન્ન થયું, કઈ રીતે છે, તો કે એ આ સ્વભાવથી, આ બિગ બેંગ થિયરીથી ઉત્પન્ન થયું, તો કે એવી રીતે જ. કે ત્યાં તમે પ્રશ્ન પૂછો છો કેમ પૃથ્વી ગોળ બની, કેમ અમેરિકા અને આફ્રિકા વચ્ચે આ સમુદ્ર છે અને આટલી જ સાઈઝનો કેમ છે, તમે આ પ્રશ્નથી પૂછતા ને કે આ પહાડો પણ, તો કે એ લોકો પાસે શું આન્સર છે, ધીસ આર ઓલ મોડિફિકેશન્સ ઓફ એનર્જી, અર્થાત આપણી જે શક્તિઓ છે, જે સામર્થ્ય છે એનું પરિણામ છે. જેને જૈનિઝમ શું કહે છે, તો કે પદાર્થનું પરિણામન, પુદ્ગલનું પરિણામન. અને એ કઈ રીતે છે, તો કે સ્થાનક દ્રવ્ય સ્વભાવ. અને શું કીધું, તો કે આ આ સંપૂર્ણ સત્ય નથી કીધું, કારણ કે આ વિષય કેવો છે, એકદમ વાસ્ટ છે, બહુ અઘરો છે અને એની જરૂર નથી અત્યારે. અહીંયા તમને જેટલું જરૂર હતું એટલું શું કીધું, સંક્ષેપમાં સમજાવી દઉં. ચાલો. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે શિષ્યા કહી સંક્ષેપે સાવ.